चालू करो। नमो अरिहंताणम नमो सिद्धाणम नमो आयरियाणम नमो वज्जायाणम नमो लोए सवसाहूणम। अनुभव चिंतामणि यतन अनुभव है रसको अनुभव मार्ग मोक्ष को अनुभव मोक्ष स्वरूप। अपनी चर्चा हमना सुदीन मा जीना गमना एक अत्यंत महत्वपूर्ण विषय ऊपर पूरी थई जेनु नाम छे आठ कर्म। आठ कर्मनी एटले के जी कर्म सिद्धांत नी चर्चा छे ए कर्म सिद्धांत नी चर्चा पूरी करिया बाद हवे आज थी आपणे जीना गमनो हजीन एक महत्वपूर्ण विषय जे अत्यंत महत्वपूर्ण विषय छे ए विषय ऊपर आपणे चर्चा प्रारंभ करिए छे जेनु नाम छे सात तत्व अने सात तत्व संबंधी भूल। आपणी मान्यतामां आपणा श्रद्धांतमां जे सात तत्व संबंधी भूल चाली रही छे ए भूलनुं अद्भुत वर्णन अनेक आगमोमां कर्युं छे। जेवी रीतना छ ढाळा ग्रंथमां मोक्ष मार्ग प्रकाशक ग्रंथमां समय सारजी ग्रंथादि राजमां अने बीजा अनेक ग्रंथोमां सात तत्व अने सात तत्व संबंधी भूलोनु वर्णन कर्युं छे। तत्वमां कोई भूल नथी। तत्व प्रत्ये आपणी जे मान्यता छे ए मान्यतामां आपणी मान्यतामां जे भूल चाली रही छे ए भूलनु वर्णन जीना गममां कर्युं छे अने ए भूल केवी रीतना टळे एनो पण उपाय जीना गममां आव्यो छे। तत्वनुं स्वरूप बतावू छे, सामर्थ्य त्रण पॉइंट कहू छू। तत्वनुं स्वरूप बतावू छे, सात तत्वनुं जेवू स्वरूप छे ए स्वरूप बतावू छे, ए तत्व संबंधी आपणी शुं भूल छे ए भूलनुं वर्णन छे अने भूल केवी रीतना टळे एना उपायनुं पण वर्णन छे। આપણે આ ત્રણે પોઈન્ટ ઉપર વિચાર કરવાનો છે। સાત તત્વનું સ્વરૂપ ત્રણ પોઈન્ટના આધારે જે ચર્ચા ચાલશે એ સંપૂર્ણ ચર્ચા ત્રણ પોઈન્ટના આધારે ચાલશે। પહેલો પોઈન્ટ સાત તત્વનું સ્વરૂપ ઇન શોર્ટ આપણે લેશું, કારણ કે અનેક જે આપણે હમણાં સુધી ટોપિક્સ કર્યા લાસ્ટ યરથી હમણાં સુધી એમાં ઘણી બધી વાર ઇનડાયરેક્ટલી ડાયરેક્ટલી આપણે સાત તત્વની ચર્ચા કરી છે, પરંતુ એને સ્વતંત્ર રૂપે એક ટોપિક લઈને આપણે ચર્ચા નથી કરી। તેથી વિચાર આવ્યો કે આ વિષય તો તમારા બધાની સામે આવવો જોઈએ કે સાત તત્વ શું છે, એ સાત તત્વ સંબંધી આપણી માન્યતા શું છે અને આપણી ખોટી માન્યતાને દૂર કરવાનો ઉપાય શું છે। તો એ ઉપાય પણ બતાવ્યો છે, આપણી ભૂલ પણ બતાવી છે અને ખરું તત્વનું સ્વરૂપ પણ બતાવ્યું છે। તો આ રીતે ત્રણ પોઈન્ટના આધારે આપણે આ ટોપિકને ભણશું, થોડા ડિટેલમાં આપણે જઈને આ ટોપિકની ચર્ચા કરશું। સામાન્ય ચર્ચા તો બધાને ખબર છે કે તત્વ કેટલા છે, તત્વના નામ કયા કયા છે અને તત્વની જે પરિભાષા છે એ સામાન્ય તો બધાને ખબર છે, પરંતુ એની થોડીક વિશેષ ચર્ચા આપણે ત્રણ ચાર અઠવાડિયા આની આપણે ચર્ચા કરી। હવે સૌથી પહેલા તત્વ કોને કહેવાય અને એમાં પણ એક મહત્વપૂર્ણ શબ્દનો પ્રયોગ કરું છું કે પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય। પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય, એ પ્રયોજનભૂત તત્વ કયા કયા છે, એ પ્રયોજનભૂત તત્વમાં જીવ તત્વ અને અજીવ તત્વ કોને કહેવાય, અને એ જીવ અજીવ તત્વ સંબંધી આપણી ઊંધી માન્યતા શું ચાલી રહી છે એનું વર્ણન અને એને દૂર કરવાનો ઉપાય, આટલો વિષય આપણે આજે ભણવાના છે. અગેન હું વિષય રિપીટ કરું છું, જે વિષય આપણે આજે ભણવાના છે, પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય? પ્રયોજનભૂત તત્વમાં જીવ તત્વ અજીવ તત્વ કોને કહેવાય? જીવ તત્વ અજીવ તત્વ સંબંધી આપણી શું ઊંધી માન્યતા ચાલી રહી છે અને એ ઊંધી માન્યતા દૂર કેવી રીતના થાય, એનો ઉપાય શું છે, એ ઉપાયરૂપ આપણે વર્ણન જોશું. હવે સૌથી પહેલો પોઈન્ટ, પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય? બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, પ્રયોજનની સિદ્ધિ કરવા વાળો ટોપિક છે. આ ટોપિક સમજ્યા વગર તમે જીનાગમ નહીં ભણી શકો, કારણ કે મોટા મોટા ગ્રંથો પણ સાત તત્વના આધારે લખાયા છે. જેવી રીતના સમય સારજી છે, મોક્ષ શાસ્ત્ર છે, સમજાય છે, પ્રવચન સારજી છે, એવા ગ્રંથોનો આધાર સાત તત્વ છે, કારણ કે સાત તત્વ સિવાય વિશ્વમાં બીજું કાંઈ નથી. સામાન્યત કહીએ તો છ દ્રવ્યમય લોક છે અને વિશેષ કહીએ તો સાત તત્વમય લોક છે. છ દ્રવ્યમય લોક એ આગમની વાત છે અને સાત તત્વનું સ્વરૂપ ભણવું એ અધ્યાત્મની વાત છે, કારણ કે છ દ્રવ્યમય લોક ભણીને વસ્તુની અને વિશ્વની સિદ્ધિ થાય છે અને સાત તત્વનું સ્વરૂપ ભણીને પ્રયોજનની સિદ્ધિ થાય છે. તો પ્રયોજનની સિદ્ધિ કરવા માટે આપણે પ્રયોજનભૂત સાત તત્વ ભણવા યોગ્ય છે. હવે એની પરિભાષા બહુ જ સરસ અહીંયા આપી છે કે જે તત્વોના પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય. પહેલા પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય એની વાત છે, અને પછી એ પ્રયોજનભૂત તત્વમાં પહેલા બે તત્વની વાત આજે કરશું, એ સંબંધીની ભૂલ અને એને ટાળવાનો ઉપાય. તો આ રીતે આખી લિંક જશે. પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય, જીવ તત્વ કોને કહેવાય, અજીવ તત્વ કોને કહેવાય, એ સંબંધી આપણી ખોટી માન્યતા શું છે અને એને દૂર કરવાનો ઉપાય. તો સૌથી પહેલો પોઈન્ટ, પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય? પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય કે જે તત્વોના યથાર્થ જ્ઞાન અને શ્રદ્ધાન વગર, જે તત્વના યથાર્થ એટલે સાચા જ્ઞાન અને સાચા શ્રદ્ધાન, સાચું જ્ઞાન અને સાચી શ્રદ્ધા વગર, સાચી શ્રદ્ધા વગર ક્યારે પણ આકુળતા નષ્ટ નહીં થાય અને સુખરૂપી ઉદ્દેશ, સુખરૂપી પ્રયોજનની સિદ્ધિ નહીં થાય, એને પ્રયોજનભૂત તત્વ કહેવાય છે. આકુળતા નષ્ટ નહીં થાય અને સુખની પ્રાપ્તિ નહીં થાય, સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય, મિથ્યાત્વનો અભાવ નહીં થાય, અજ્ઞાનનો અભાવ નહીં થાય, ચાર ગતિ અને 84 લાખ યોનિઓમાં જે ભવભ્રમણ ચાલી રહ્યું છે એ ભવભ્રમણનો અભાવ નહીં થાય, એવા તત્વને સમજ્યા વગર તો એને કહેવાય પ્રયોજનભૂત તત્વ. કે જે તત્વની શ્રદ્ધા કર્યા વગર, જે તત્વનું જ્ઞાન કર્યા વગર આપણા અંદરમાં આકુળતા જે ચાલી રહી છે, જે સંસાર ચાલી રહ્યો છે, જે દુઃખ ચાલી રહ્યું છે, જે ભય ચાલી રહ્યો છે, એનો અભાવ નહીં થાય અને સાચા સુખની પ્રાપ્તિ નહીં થાય, એવા તત્વને પ્રયોજનભૂત તત્વ કહેવાય છે. કારણ કે એનું જ્ઞાન શ્રદ્ધાન કરવું જરૂરી છે મોક્ષ માર્ગમાં. બીજું કાંઈ નહીં આવડે તો ચાલશે, પરંતુ સાત તત્વનું જ્ઞાન અને સાત તત્વની શ્રદ્ધા વગર મોક્ષ માર્ગ પ્રારંભ નથી થતો. જેટલા પણ નરકના નારકીઓને અને તિર્યં ગતિના જીવોને સમ્યક્ત્વની પ્રાપ્તિ થાય છે એને સાત તત્વના નામ નથી ખબર, પરંતુ સાત તત્વનું ભાવભાષણ અને સાત તત્વની યથાર્થ શ્રદ્ધા અને યથાર્થ જ્ઞાન વર્તે છે. આ બેસિક કોર્સ છે, આ મિનિમલ કોર્સ છે સમ્યક દર્શનની પ્રાપ્તિ માટે. અગર તારી પાસે સમય નથી, તારી પાસે શક્તિ નથી, તારી પાસે શયોક્ષમ નથી અને તને તારું કલ્યાણ કરવું છે તો તું કોઈ બીજી વાતમાં ઉલજતો નહીં, તું સંસારની તો કોઈ બીજી વાતમાં ઉલજતો નહીં, પરંતુ તું આગમમાં પણ કોઈ બીજા પ્રકરણોમાં ઉલજતો નહીં. અગર સમય શક્તિ અને જ્ઞાન નથી તો અગર તને તારા આત્માનું કલ્યાણ શીઘ્ર કરવું છે, તારી પાસે સમય શક્તિ જ્ઞાન નથી, સંયોગક્ષમ જ્ઞાન નથી, સમય નથી, પોઈન્ટ સમજાય છે? તો મિનિમલ કોર્સ જેનાથી તારું કલ્યાણ થશે, તારી શ્રદ્ધા સમ્યક થશે, તને સુખની પ્રાપ્તિ થશે, સંસારનો અભાવ થશે, મોક્ષ માર્ગની શરૂઆત થશે, તો એની માટેનો કોર્સ છે સાત તત્વનું જ્ઞાન અને સાત તત્વનું શ્રદ્ધાન. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ. તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ, તત્વાર્થ શ્રદ્ધાનમ સમ્યક દર્શનમ કહીને આચાર્ય દેવ, ઉમાસ્વામી આચાર્ય દેવ મોક્ષશાસ્ત્રના પહેલા અધ્યાયમાં કહે છે કે સાત તત્વની શ્રદ્ધા વગર સમ્યક દર્શનની પ્રાપ્તિ નહીં થાય, અને સમ્યક દર્શનની પ્રાપ્તિ વગર જ્ઞાન, જ્ઞાન અને ચારિત્ર સમ્યક નહીં થાય. પોઈન્ટ પકડાય છે? બહુ મહત્વપૂર્ણ પ્રકરણ છે આ. તો આપણે પહેલો પોઈન્ટ શું કર્યો આજનો? સૌથી પહેલો પોઈન્ટ, પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય? કે જે તત્વની શ્રદ્ધાન અને જે તત્વની શ્રદ્ધા અને જે તત્વના જ્ઞાન વગર, શ્રદ્ધા અને જ્ઞાન વગર, જે તત્વની શ્રદ્ધા અને જ્ઞાન વગર આપણા અંદરમાં આકુરતાનો અભાવ નહીં થાય અને પ્રયોજનની સિદ્ધિ નહીં થાય, સુખની પ્રાપ્તિ નહીં થાય, એવા તત્વને શું કહેવામાં આવે છે? તો કે પ્રયોજનભૂત તત્વ કહેવામાં આવે છે. પ્રયોજનભૂત તત્વ કહેવામાં આવે છે અને એ પ્રયોજનભૂત તત્વ સાત છે, બરાબર. હવે પ્રયોજનભૂત તત્વનો અર્થ સમજ્યા પછી એક બે મિનિટમાં આપણે તત્વ કોને કહેવાય? તત્વ, 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 તત્વ. તત્ એટલે વસ્તુ અને ત્વ એટલે એનો મૌલિક સ્વભાવ. બીજો પોઈન્ટ કહું છું, પહેલા આપણે પ્રયોજનભૂત તત્વની પરિભાષા શીખ્યા અને એના પછી હવે આપણે તત્વની પરિભાષા શીખીએ છીએ. તત્વ એટલે શું? તો કે તત્ એટલે વસ્તુ અને ત્વ એટલે એનો મૌલિક સ્વભાવ, બરાબર છે. તો વસ્તુનો, પદાર્થનો, અર્થનો મૌલિક સ્વભાવ એનું નામ તત્વ છે. ત્વ એટલે એનો સ્વભાવ, સમજાય છે? એનો અસાધારણ સ્વભાવ કહી શકો, એનો મૌલિક સ્વભાવ કહી શકો, કે એ સ્વભાવ વગર એ તત્વ નથી, સમજાય છે? કારણ કે કોઈ પણ વસ્તુ એના સ્વભાવ વગર ન હોય. અગર વસ્તુ છે તો એનો સ્વભાવ છે, અને સ્વભાવ છે ત્યાં વસ્તુ છે. જેવી રીતના સાકર છે, તો સાકર છે તો મીઠાસ છે, અને મીઠાસ છે ત્યાં સાકર છે. સાકર હોય અને મીઠાસ ન હોય, અને મીઠાસ હોય અને એ સાકર ન હોય, એટલે કે એનો પદાર્થ ન હોય, એ બને નહીં. તો એ રીતે શું વાત કહી રહી આપણે હમણાં સુધી? પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય અને તત્વ કોને કહેવાય, આપણે કેવી રીતના આખું પ્રકરણ ભણવાના છે એનું આપણે સ્ટ્રક્ચર જોયું. આપણે કેવી રીતના એ પ્રકરણનો સ્વાધ્યાય, આજે તત્વનો જે પ્રકરણ આપણે ચાલુ કર્યું છે એનો સ્વાધ્યાય કેવી રીતના કરશું એનું આપણે આખી રૂપરેખા બનાવી હમણાં સુધી. અને બે પોઈન્ટની વાત કરી, પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય અને તત્વ કોને કહેવાય. સૌથી પહેલા આપણે વાત કરી કે પ્રયોજનભૂત તત્વ એટલે જે તત્વની શ્રદ્ધા અને જે તત્વના જ્ઞાન વગર તારા અંદરમાં આકુરતાનો અભાવ નહીં થાય અને સુખની પ્રાપ્તિ નહીં થાય. એટલું યાદ રાખો તમે, આકુરતાનો અભાવ નહીં થાય, મિથ્યાત્વનો અભાવ નહીં થાય, અજ્ઞાનનો અભાવ નહીં થાય, રાગ દ્વેષનો અભાવ નહીં થાય, મોક્ષ માર્ગની શરૂઆત નહીં થાય, સુખની પ્રાપ્તિ નહીં થાય, અતિન્દ્રિય આનંદ નહીં પ્રાપ્ત થાય, મોક્ષ માર્ગ પર પ્રયાણ નહીં કરી શકે, અગર આપણે તત્વ, સાત તત્વ, પ્રયોજનભૂત તત્વની શ્રદ્ધા અને જ્ઞાન નથી રાખતા. પ્રયોજનભૂત તત્વની શ્રદ્ધા અને જ્ઞાન એ જ મોક્ષ માર્ગનું કારણ છે, એનાથી જ મોક્ષ માર્ગ પ્રારંભ થશે. કોનું કોનું શ્રદ્ધાન? પ્રયોજનભૂત સાત તત્વ. કેટલો કોર્સ શોર્ટ કરી નાખો તારી પાસે, એટલે બીજો પોઈન્ટ કીધો, તારી પાસે શક્તિ, સમય અને તારી પાસે અગર વધારે ક્ષયોક્ષમ નથી તો તું આત્મકલ્યાણ અગર કરવા ચાહતો હોય તો પ્રયોજનભૂત સાત તત્વને જેમ છે એમ યથાર્થ જાણી લે, માની લે, શ્રદ્ધી લે, એની પ્રતીતિ કર, જેમ છે એમ એનું શ્રદ્ધાન કર. એનું નામ છે પ્રયોજનભૂત સાત તત્વ. હવે આ સાત તત્વ છે એના નામ બધાને આવડે છે, જીવ, અજીવ, આશ્રવ, ગંધ, સંબંધ, નિજરા અને મોક્ષ. હવે આપણે સૌથી પહેલા જીવની ચર્ચા ચાલુ કરીએ કે જીવ તત્વ કોને કહેવાય છે. બહુ જ સરસ પરિભાષા જીવ તત્વની આપી છે, શોર્ટ પરિભાષા છે, સ્વીટ પરિભાષા છે અને એકદમ વિષય સમજાઈ જાય એવી પરિભાષા જીવ તત્વની અને અજીવ તત્વની આપણે કરીને પછી આપણે એની ભૂલ અને એ ભૂલ શું થઈ રહી છે જીવ અજીવ તત્વ સંબંધી એના પોઈન્ટ જોઈને એને ટાળવાનો ઉપાય શું છે એ જોશું. હવે ચાર પોઈન્ટ બાકી છે. જીવ તત્વ કોને કહેવાય? અજીવ તત્વ કોને કહેવાય? જીવ અજીવ તત્વ સંબંધી આપણી શું ભૂલ ચાલી રહી છે? તત્વ સંબંધી આપણી માન્યતામાં શું ભૂલ ચાલી રહી છે? માન્યતાની ભૂલની વાત છે. આ માન્યતામાં શું ભૂલ ચાલી રહી છે અને એના કારણે આપણું જીવન દુઃખમય છે, આકુળતામય છે, બહુભ્રમણ ચાલે છે, પંચ પરાવર્તન કરીએ છીએ, ચાર ગતિ 84 લાખ યોનિઓમાં આપણે પરિભ્રમણ કરીએ છીએ, એનું મૂળ કારણ છે સાત તત્વની વિપરીત માન્યતા. સાત તત્વ સંબંધી વિપરીત માન્યતા ચાલે. જે તત્વનું જેવું સ્વરૂપ છે, તત્વનું એવું સ્વરૂપ આપણે માનતા સ્વીકારતા નથી, એનાથી વિપરીત માનીએ છીએ. આપણી મતિ કલ્પનાથી આપણે કંઈક વિપરીત માનીએ છીએ. આપણી માન્યતા ખોટી છે, આપણી માન્યતા વસ્તુ સ્વરૂપથી ખિલાફ છે, અને એના કારણે આપણે દુઃખી થઈએ છીએ. પોઈન્ટ પકડાય છે? બહુ મહત્વપૂર્ણ વિષય છે. તો જીવ તત્વ કોને કહેવાય? જીવ તત્વ કોને કહેવાય? જીવ તત્વ. તો બહુ સુંદર પરિભાષા જીવ તત્વની આપી કે જ્ઞાન આનંદ સ્વભાવી. જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા, જ્ઞાન આનંદ સ્વભાવી આત્માને જીવ તત્વ કહેવાય છે. આત્મા શબ્દ અપનત્વ વાચક છે. જ્ઞાન આનંદ સ્વભાવી અપના આત્મા અપને લીએ, અપના આત્મા અપને લીએ, આપકા આત્મા આપકે લીએ, મેરા આત્મા મેરે લીએ. જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા મેરે લીએ જીવ તત્વ હૈ. મેરા જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા વો ભી મેરે લીએ, આપકા જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા આપકે લીએ જીવ તત્વ હૈ. આપકે લીએ મેં જીવ દ્રવ્ય હું, મેરે લીએ આપ સબ જીવ દ્રવ્ય હૈ, લેકિન મેરા જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા મેરે લીએ જીવ તત્વ હૈ, ઓર આપકા જ્ઞાન આનંદ સ્વભાવી આત્મા આપકે લીએ જીવ તત્વ હૈ. યે ફરક હૈ જીવ દ્રવ્ય ઓર જીવ તત્વ મેં. જીવ દ્રવ્ય અનંત હૈ ઓર જીવ તત્વ એક હૈ. જીવ દ્રવ્ય કા જ્ઞાન કરને સે પર કી હિંસા સે હમ બચતે હૈ, ઓર જીવ તત્વ કા જ્ઞાન કરને સે સ્વ હિંસા સે બચતે હૈ. જીવ દ્રવ્ય કા જ્ઞાન કરને સે પર દયા પલતી હૈ, ઓર જીવ તત્વ કા જ્ઞાન કરને સે સ્વ દયા પલતી હૈ. જીવ દ્રવ્ય કા જ્ઞાન કરને સે વિશ્વ વ્યવસ્થા કા જ્ઞાન હોતા હૈ, ઓર જીવ તત્વ કા જ્ઞાન કરને સે વસ્તુ વ્યવસ્થા કા જ્ઞાન ઓર પ્રયોજન કી સિદ્ધિ હોતી હૈ. પોઈન્ટ પકડાય છે? કેટલો ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. પૂરી દુનિયા જીવ દ્રવ્ય કો મતલબ પર જીવની હિંસાથી બચવા માંગે છે. અહિંસા પરમો ધર્મ એટલે પર જીવોની હિંસાથી બચે છે, પરંતુ આપણા અંદરમાં જે મોરાદ્વેષના પરિણામ થઈ રહ્યા છે અને આપણો ઘાત થઈ રહ્યો છે, એ આપણી પોતાની હિંસાથી આપણે નથી બચતા. અને આ પોઈન્ટ પરથી આપણે ક્યાં ગયા? જીવ તત્વ અને જીવ દ્રવ્યના ડિફરન્સ પર પણ ગયા. ખબર તો હોવી જોઈએ જીવ દ્રવ્ય અને જીવ તત્વની વચ્ચે શું અંતર છે. જીવ દ્રવ્ય અનંત છે, જીવ તત્વ એક છે. જીવ દ્રવ્ય જે અનંત છે એને જાણવાથી સુખની પ્રાપ્તિ નહીં થાય, પરંતુ જીવ તત્વને જાણવાથી સુખની ને પ્રયોજનની સિદ્ધિ થશે, સુખની પ્રાપ્તિ થશે, પ્રયોજનની સિદ્ધિ થશે જીવ તત્વને જાણવાથી. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? ભગવાનના જ્ઞાનથી આપણને આપણા ભગવાનનું જ્ઞાન કરવાનું છે. વેદી પર બિરાજમાન, સમોષણમાં બિરાજમાન સાક્ષાત તીર્થંકર પરમાત્મા એ આપણી માટે જીવ દ્રવ્ય છે, અને એ જે બતાવે છે આત્મ તત્વ એ આપણી માટે જીવ તત્વ છે. એ જે આત્મામાં ડૂબ્યા છે એમની માટે એ જીવ તત્વ છે, અને આપણને આપણા આત્મામાં ડૂબવાનું કે છે એ આત્મા આપણી માટે જીવ તત્વ છે. એક એક પોઈન્ટ સમજો. જીવ દ્રવ્ય અને જીવ તત્વ વચ્ચે અંતર. પોઈન્ટ સમજાય છે? તો શું કીધું? જ્ઞાન આનંદ સ્વભાવી, જ્ઞાન દર્શન, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો જીવ તત્વ કહેતે હૈ. પહેલો પોઈન્ટ, આત્મા શબ્દ અપનત્વ વાચક હૈ. બીજો પોઈન્ટ, અર્થાત જ્ઞાન આનંદ સ્વભાવી અપના આત્મા અપને લીએ જીવ તત્વ કહેલાતા હૈ. ઇસસે ભિન્ન શેષ સભી આત્માએ, મારા જીવ તત્વથી ભિન્ન શેષ સભી આત્માએ જીવ આત્માએ મેરે લીએ જીવ દ્રવ્ય હૈ. મેરે લીએ જીવ દ્રવ્ય કહેલાતે હૈ. ખ્યાલ આવે છે, પુત્રનો આત્મા, પત્નીનો આત્મા, પતિનો આત્મા, માતાનો આત્મા, પિતાનો આત્મા, એ આપણી માટે કોણ છે? તો કે આપણી માટે જીવ દ્રવ્ય છે, અને આપણો આત્મા આપણી માટે જીવ તત્વ છે. આપણે ઉલટું કરીએ છીએ, જીવ દ્રવ્યનો આશ્રય લઈએ છીએ, જીવ તત્વને નથી જોતા, અને જ્ઞાની ધર્માત્મા જીવ તત્વનો આશ્રય લે છે, જીવ દ્રવ્યમાં એકત્વ તોડે છે. આપણે જીવ દ્રવ્યમાં એકત્વ કરી બેઠા છે અને જીવ તત્વથી અંજાન છે. પોઈન્ટ ખ્યાલમાં આવે છે? આ જીવ દ્રવ્ય અને જીવ તત્વ વચ્ચે અંતર સમજાયું? જો યહ ત્રિકાળી ધ્રુવ, ત્રિકાળી ધ્રુવ, જ્ઞાન, આનંદ, સ્વભાવી ભગવાન આત્મા હી આશ્રય કરને યોગ્ય પરમ ઉપાદે હૈ. ત્રિકાલી ધ્રુવ ભગવાન આત્મા જ્ઞાન આનંદ સ્વભાવી આશ્રય કરને યોગ્ય પરમ ઉપાદે હૈ, ઓર ઇસે હી જીવ તત્વ કહા હૈ. તમને લાગશે ક્યાંથી વાંચો છો તમે? તમે આ વાંચો છો ક્યાંથી? હું આ વાંચું છું વિતરાગ વિજ્ઞાન પાઠ મારા ભાગ એક માં સાત તત્વનું ચેપ્ટર છે, એમાં જીવ તત્વનું સ્વરૂપ વાંચું છું. આપણે વિતરાગ વિજ્ઞાન પાઠ મારા ભાગ એક અને વિતરાગ વિજ્ઞાન પાઠ મારા ભાગ ત્રણ, આ બે ભાગમાં સાત તત્વ અને સાત તત્વ સંબંધી ભૂલ, એ બે ચેપ્ટર અલગ અલગ આવ્યા છે. સાત તત્વ એ જનરલ સ્વરૂપ બતાવ્યું છે અને સાત તત્વ સંબંધી ભૂલ છ ધારા ગ્રંથના આધારે બતાવ્યું છે. એના આધારે આપણે લોકો એ ભૂલને પણ સમજશું. પોઈન્ટ સમજાય છે? તો હમણાં સુધી આપણે શું કર્યું? પ્રયોજન ભૂત તત્વ કોને કહેવાય, તત્વ કોને કહેવાય? તત્વ સાત છે, સાત તત્વના નામ, અને સાત તત્વમાં જીવ તત્વ કોને કહેવાય, જીવ દ્રવ્ય કોને કહેવાય, અને એ બે વચ્ચેનો અંતર શું છે, એ અંતરની આપણે ચર્ચા કરી. હવે ઘણી બધી વાતો છે એને હું સ્કીપ કરીને હું અજીવ તત્વના સ્વરૂપ સંબંધી ચર્ચા કરવા માંગુ છું, અને પછી આપણે ભૂલની ચર્ચા કરીએ. અજીવ તત્વ કોને કહેવાય? બહુ સરસ પરિભાષા છે. જો પ્રયોજનની અપેક્ષા, વાતને સમજો, પ્રયોજનની અપેક્ષા અજીવ તત્વ કોને કહેવાય? આપણે જ્ઞાન સાંભળજો, અજીવ સાત તત્વ છે ને, જીવ, અજીવ, આશ્રવ, વન, સંવર, નિજરા અને મોક્ષ, એમાં નાવ વી આર ડિસ્કસિંગ કે અજીવ તત્વ કોને કહેવાય, અજીવ તત્વ. હવે જેવી રીતના આપણે ત્યાં ભેદ કર્યો જીવ દ્રવ્ય અને જીવ તત્વ વચ્ચે, એવી રીતના અહીંયા પણ અજીવ દ્રવ્ય અને અજીવ તત્વ વચ્ચે ભેદ કરશે. બહુ સરસ છે, જો બહુ સરસ છે. આપણે અજીવ તત્વ, ઓકે, અજીવ તત્વ આપણે જ્ઞાન આનંદ સ્વભાવી, આપણે જ્ઞાન આનંદ સ્વભાવી ભગવાન આત્મા સે ભિન્ન સંપૂર્ણ પરદ્રવ્ય, સંપૂર્ણ પર પદાર્થ અજીવ દ્રવ્ય હૈ. અજીવ, અજીવ પોતાના આત્માથી ભિન્ન બીજા બધા દ્રવ્ય, પુદ્ગલ, ધર્મ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ અને કાળ, અજીવ કે જેનામાં ચૈતન્ય પણ નથી અને જે મારાથી ભિન્ન છે એને શું કહેવામાં આવશે? અજીવ દ્રવ્ય. અજીવ દ્રવ્ય એટલે શું કીધું? મારા આત્માથી ભિન્ન જે આખું વિશ્વ છે. અજીવ દ્રવ્યમાં સાંભળજો ધ્યાનથી, અજીવ દ્રવ્યમાં આખું વિશ્વ, ઉદ્ગલ, પરમાણુ, સ્કંધ, ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશ, કાળ, આ બધું મારા આત્માથી ભિન્ન છે, એટલે માટે આ બધું શું છે? અજીવ દ્રવ્ય. હવે ઇન અજીવ દ્રવ્યો મે સે, જે અજીવ દ્રવ્ય છે એ અજીવ દ્રવ્યો મે સે જો મોહ રાગ દ્વેષ આદિ વિકારી ભાવો મે નિમિત્ત હોતે હૈ, આપણા આત્મામાં મોહ રાગ દ્વેષના જે પરિણામ ઉત્પન્ન થયા, એ મોહ રાગ દ્વેષના પરિણામની ચર્ચા તો આગળ આશ્રવ તત્વમાં આવશે, પરંતુ એ મોહ રાગ દ્વેષના પરિણામ જે ઉત્પન્ન થયા એમાં જે નિમિત્ત છે, એ નિમિત્તને, એ જે નિમિત્ત છે એને અજીવ તત્વ કહેવાય છે. પોઈન્ટ સમજાય છે? શું કીધું? જેવી રીતના બહુ સિમ્પલ એક્ઝામ્પલ આપીને વાત કરું કે આખી દુનિયામાં કેટલી ગાડીઓ છે, સમજાય છે, ક્રોડ્સ કરોડોમાં હશે ને ગાડી કાર, તો એ બધી જે ગાડી આખી દુનિયામાં છે જે મેન્યુફેક્ચર થઈ રહી છે, જે મેન્યુફેક્ચર થઈ ગઈ છે, જે શોરૂમમાં પડી છે, લાખો ગાડીઓ છે શોરૂમમાં પડી છે, વેચાવા માટે પડી છે, તો જેટલી પણ ગાડી આખી દુનિયામાં છે, તમે સમજો આખી દુનિયામાં, ઇન્ડિયામાં, યુએસમાં જેટલી ગાડી છે, કેનેડા, આખી દુનિયામાં જેટલી ગાડીઓ છે એ મારી માટે અજીવ દ્રવ્ય છે. અને અને જે ગાડી, જે ગાડીના લક્ષ્યથી મને રાગ દ્વેષ થાય છે, જેમાં મારી ગાડી, આ મારી ગાડી છે, આ મારા ગેરેજમાં ઉભેલી મારી ગાડી છે, તો એ જે મારી ગાડી, આ ગાડીના લક્ષ્યથી જે મારાપણું થયું, જે ગાડીના લક્ષ્યથી રાગ થયો, જે ગાડી પરદ્રવ્ય ગાડીના લક્ષ્યથી દ્વેષ થયો, જે પરદ્રવ્ય રૂપ ગાડી પુદ્ગલના લક્ષ્યથી ગમો અણગમો ઇષ્ટ અનિષ્ટ રાગ દ્વેષ ના જે પરિણામ થયા, એ પરિણામમાં જે નિમિત્ત પરદ્રવ્ય છે એને અજીવ તત્વ કહેવાશે. પોઈન્ટ સમજાયું? કેટલા શરીર છે આખી દુનિયામાં? બહુ બધા શરીર છે, પણ આ શરીર પુદ્ગલ અજીવ ના લક્ષ્યથી મારા અંદરમાં રાગ દ્વેષના પરિણામ ઉત્પન્ન થાય છે, તો આ મારી માટે અજીવ તત્વ છે. જેટલા પણ સંયોગ તમે જોઈ લો આજુબાજુમાં, જેટલા પણ સંયોગ છે, એ સંયોગોના લક્ષ્યથી જે આપણા અંદરમાં રાગ દ્વેષના પરિણામ થાય છે, એ જડ સંયોગોને, એ પુદ્ગલ સંયોગોને, એ કર્મના ઉદયમાં પ્રાપ્ત જે સંયોગો છે, એ સંયોગોને અજીવ તત્વ કહેવામાં આવે છે. આઈ હોપ યુ અન્ડરસ્ટુડ ધ ડિફરન્સ બિટવીન અજીવ દ્રવ્ય એન્ડ અજીવ તત્વ. અજીવ દ્રવ્ય ઇઝ અ સામાન્ય પોઈન્ટ અને અજીવ તત્વ ઇઝ વિશેષ. અજીવ દ્રવ્ય એટલે સ્થૂળવાદ, અજીવ તત્વ એટલે સૂક્ષ્મવાદ. અજીવ તત્વનો રિલેશન આપણા ભાવ સાથે છે, અજીવ દ્રવ્યનો રિલેશન આપણા ભાવ સાથે નથી. અરે આખી વિશ્વમાં, આખી દુનિયામાં 6 દ્રવ્ય છે, જાતિ અપેક્ષાએ અને સંખ્યા અપેક્ષાએ અનંત દ્રવ્ય છે, તો અનંત દ્રવ્ય સાથે મારે કઈ પ્રયોજન નથી. પણ પ્રયોજનભૂત 7 તત્વમાં જે અજીવ તત્વની વાત આવી છે, એ અજીવ તત્વ કોને કહેવાય? કે જેના લક્ષ્યથી રાગ દ્વેષની ઉત્પત્તિ થાય છે. આ રૂમાલના લક્ષ્યથી અગર તમારા રાગ દ્વેષ નથી થતા, તો આ રૂમાલ તમારી માટે અજીવ દ્રવ્ય છે. અને મારે અગર મારા અંદરમાં રાગ દ્વેષના પરિણામ થાય છે, તો આના લક્ષ્યથી રાગ દ્વેષ થયા, તો આ અજીવ દ્રવ્ય મારી માટે અજીવ તત્વ બની જશે. અજીવ દ્રવ્ય અને અજીવ તત્વ, એ જ દ્રવ્ય તત્વ બની જાય છે, એ જ દ્રવ્ય તત્વ બની જાય છે મારી માટે, અગર એના લક્ષ્યથી હું રાગ દ્વેષ કરું છું તો. સિમ્પલ ફોર્મ્યુલા, એ જ દ્રવ્ય, એ જ અજીવ દ્રવ્ય તત્વ બની જાય છે. ભાઈ સમજાય છે? મોબાઈલ પડ્યો, એનો અવાજ આવ્યો, તો બધા ભાગીને આવશે ને કે કંઈક પડ્યું. પછી ખબર પડી મોબાઈલ પડ્યો, અને પછી ખબર પડી કે મારો નથી પડ્યો. પહેલા તો કંઈક પડ્યું, પછી ખબર પડી મોબાઈલ પડ્યો, અને પછી ખબર પડી મારો નથી પડ્યો. મારો નથી પડ્યો તો મને રાગ દ્વેષ નહીં થાય, આઈ એમ ફાઇન. તો મારી માટે એ પરિણામ શું હતું? વોટ વોઝ ધેટ ફોર મી? ધેટ વોઝ જસ્ટ અ અજીવ દ્રવ્યનું પરિણામ. અને સપોઝ મારો પડ્યો, ધ્યાન નથી રાખતા, વોટ આર યુ ડુઈંગ? આર યુ, વાય આર યુ સો કેરલેસ? પોઈન્ટ ને તૂટી ગયો, ચાલતો નથી, બંધ થઈ ગયો, ચાલુ કરો, આમ કરો, તેમ કરો, હવે એના લક્ષ્યથી રાગ દ્વેષ થાય છે, તો એ અજીવ દ્રવ્ય તારી માટે અજીવ તત્વ થઈ ગયું. કારણ કે જીન અજીવ દ્રવ્યો મે સે જો મો રાગ દ્વેષ આદિ વિકારી પરિણામો મેં નિમિત્ત હોતે હૈ ઉન્હે અજીવ તત્વ કહેતે હૈ, અજીવ તત્વ કહેતે હૈ. ઓર બહુત હી આશ્ચર્ય કી બાત હૈ કે યહાં લિખા હૈ કે ઇનમે સ્વયં કો છોડકર શેષ અનંત અનંત જીવ કો ભી એક અપેક્ષા હૈ અજીવ તત્વ મેં લે લિયા હૈ. કારણ કે એના લક્ષ્યથી રાગ દ્વેષના ભાવ થાય છે. એ જીવ દ્રવ્ય, જે જીવ દ્રવ્ય છે, એ જીવ દ્રવ્ય છે, એ ખરેખર અજીવ તત્વ થઈ જાય છે. પહેલા આપણે શું કીધું? આખી દુનિયામાં જે જીવ છે, જીવ દ્રવ્ય છે, અને મારો આત્મા જીવ તત્વ. હવે એ જીવ દ્રવ્યને અજીવ તત્વમાં નાખી દીધું. મારી માટે એ જીવ દ્રવ્ય પણ અજીવ છે. બાકી બધા જીવો પણ મારી માટે અજીવ છે, બીકોઝ બાકી બધા જીવોના લક્ષથી પણ મારા પ્રયોજનની સિદ્ધિ નથી થતી. એટલે એને પણ અજીવ તત્વમાં રાખી દીધું. જીવ દ્રવ્યને પણ, બાકી જીવ દ્રવ્યોને પણ મારી માટે અજીવ, અજીવ, કારણ કે મારો જીવ એ જીવમાં નથી, મારો જીવ પુદગલમાં નથી, માટે એ બધા અજીવ છે. પરંતુ એના લક્ષથી રાગદ્વેષ કરું છું એટલે અજીવ તત્વ થઈ જાય છે. બહુ સૂક્ષ્મ અને સરસ વાત છે. વોટ આર વી ડુઈંગ ધ હોલ ડે, વોટ આર વી ડુઈંગ સિન્સ લાઈક પાસ્ટ, અનાદિકાળથી આપણે શું કરી રહ્યા છે, વોટ હેવ વી બીન ડુઈંગ, આપણે શું કરી રહ્યા છે, કે આપણે જે પણ સંયોગ મળે છે, કર્મનો ઉદય આવે છે, સામગ્રી પ્રાપ્ત થાય છે, જળ અને ચેતન પદાર્થનો સમાગમ થાય છે, એના લક્ષ્યથી આપણે નિરંતર એને જોઈ જોઈને રાગ દ્વેષના પ્રણામ કરીએ છીએ, ઇષ્ટ અનિષ્ટની બુદ્ધિ કરીએ છીએ. કેટલી વાત થઈ, પ્રયોજન ભૂત તત્વ કોને કહેવાય, તત્વ કોને કહેવાય, જીવ તત્વ કોને કહેવાય, જીવ દ્રવ્ય કોને કહેવાય, જીવ તત્વ અને જીવ દ્રવ્ય વચ્ચે શું ફરક છે, અજીવ તત્વ કોને કહેવાય, અજીવ દ્રવ્ય કોને કહેવાય, અજીવ તત્વ અજીવ દ્રવ્ય વચ્ચે શું ફરક છે, અને અજીવ તત્વમાં શું આવશે. કેન યુ ઇમેજિન હાઉ મેની પોઈન્ટ વી ડિસ્કસ્ડ ઇન નાઉ, કેન યુ રિકલેક્ટ, થોડું રિકલેક્ટ કરો. આપણે સૌથી પહેલા પ્રયોજનભૂત તત્વ કોને કહેવાય, કે જે તત્વની શ્રદ્ધા અને જ્ઞાન વગર આપણને આકુરતાનો અભાવ નહીં થાય અને સુખની પ્રાપ્તિ નહીં થાય, એ પ્રયોજનભૂત તત્વ. સેકન્ડ તત્વ કોને કહેવાય, તત્ એટલે વસ્તુ અને ત્વ એટલે એનો અસાધારણ સ્વભાવ. આ તત્વની પરિભાષા. તત્વ કેટલા છે, તો કે તત્વ સાત છે. કયા કયા છે, તો કે જીવ, અજીવ, આશ્રવગન, સંવર, નિજરા અને મોક્ષ. એના પછી જીવ તત્વ કોને કહેવાય, તો જ્ઞાન આનંદ, જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્માને જીવ તત્વ કહેવાય, બરાબર છે. અને એને છોડીને બાકી બધા જે જીવ છે, જીવ દ્રવ્ય છે, બરાબર છે, એની વચ્ચે આપણે અંતર જોયું. અને એના પછી આપણે અજીવ તત્વ કોને કહેવાય, તો કે પોતાના આત્માથી ભિન્ન આખી દુનિયા અજીવ દ્રવ્ય છે, અને એના લક્ષ્યથી રાગદ્વેષના પરિણામ થાય છે, જેના લક્ષ્યથી થાય છે, જેના જેના લક્ષ્યથી થાય છે એ પદાર્થો અજીવ તત્વ છે. તો ખરેખર મારાથી ભિન્ન બીજા જીવો, પુદગલ, ધર્માસિકાય, અધર્માસિકાય, આકાશ ઓર લોક પ્રમાણ, અસંખ્યાત કાલ, દ્રવ્ય તથા ઇન સભી કી પર્યાયે યે જીવ તત્વ મેં આ જાતી હૈ. પોઈન્ટ પકડાય છે, જીવ દ્રવ્યનું, સોરી, અજીવ તત્વ મેં આ જાતી હૈ. અજીવ દ્રવ્યનું પેટ બહુ મોટું છે અને અજીવ તત્વ એમાંથી થોડાક છે જેના લક્ષથી આપણે રાગ દ્વેષ કરીએ છીએ. મેં તમને એક્ઝામ્પલ આપ્યું ને, ધીસ રૂમાલ ઇઝ અજીવ દ્રવ્ય ફોર યુ એન્ડ અજીવ તત્વ ફોર મી, ઇફ 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 આઈ ડુ રાગ દ્વેષ આના નિમિત્તે. આ મને રાગદ્વેષ નથી કરાવતા, આ તો જડ છે ને. રૂમાલ મને થોડી રાગદ્વેષ કરાવે છે, રૂમાલ મને થોડી દુઃખી કરે છે. પણ સપોઝ મેં એમ કીધું કે આ મારો ફેવરેટ રૂમાલ છે, અને સપોઝ આ ખોવાઈ જાય, આ ફાટી જાય, પોઈન્ટ સમજાય છે, સમજાય છે, અને એના લક્ષથી મને દુઃખ થાય, તો મારા દુઃખમાં નિમિત્ત બન્યો, એટલે માટે આ અજીવ તત્વ. નિમિત્ત બને તો અજીવ તત્વ, હું દુઃખી થાવ તો અજીવ તત્વ, હું જોડાવ તો અજીવ તત્વ, હું આના લક્ષથી ઇષ્ટ અનિષ્ટનો ભાવ કરું તો આ અજીવ તત્વ. પોઈન્ટ ખ્યાલમાં આવે છે, તો આ નિમિત્ત છે મારા રાગ દ્વેષના પરિણામમાં. કોણ, કે અજીવ તત્વ. એનું નામ તત્વ કેમ પડ્યું, કારણ કે આ મારા રાગાદી ભાવમાં નિમિત્ત છે, બરાબર છે. તો હમણાં સુધી આપણે આટલી ચર્ચા કરી. નાવ વી ગો ટુ ધ ટોપિક ઇન વિચ વી વિલ અન્ડરસ્ટેન્ડ કે જીવ તત્વ અને અજીવ તત્વ વચ્ચે આપણે એના પ્રત્યે આપણે શું ખોટી માન્યતા કરીએ છીએ. ચલો આપણે એ પોઈન્ટ ચાલુ કરીએ. હવે આજે આપણે આ ટોપિક પૂરો કરશું કે જીવ તત્વ, પહેલા આપણે જીવ તત્વ કોને કહેવાય, અજીવ તત્વ કોને કહેવાય એ સમજી લીધું. હવે આપણે આ તત્વ સંબંધી શું ખોટી માન્યતા કરીએ છીએ એ સમજીએ, બરાબર. અને આનું પ્રકરણ વિતરાગ વિજ્ઞાન પાઠ મારા ભાગ 3 માં છે. Okay, if I'm not wrong, let me just check once. Bhag trana ma chhe. Na, bhag be ma chhe. Vitragi gyan paath mara bhag be ma, jeev, sorry, saat tattva sambandhi bhul, bhag be. અને સાત તત્વનું સ્વરૂપ વિતરાગ વિજ્ઞાન પાઠ મારા ભાગ એક. સો એક અને બે, વિતરાગ વિજ્ઞાન એક અને બે, અને આની સાથે સાથે, નોટ ઓનલી ધીસ, આની સાથે સાથે વી વિલ બી કીપિંગ ઇન રેફરન્સ વિથ અસ છ ધારા એન્ડ મોક્ષના પ્રકાશક હોય છે. બીકોઝ છ ધારા એન્ડ મોક્ષના પ્રકાશકમાં પણ સાત તત્વ સંબંધી ભૂલનું બહુ જ સરસ વર્ણન આવ્યું છે. છ ધારામાં આવ્યું છે, સેકન્ડ ધારમાં, છ ધારાની બીજી ધારમાં સાત તત્વ સંબંધી ભૂલનું વર્ણન આવ્યું છે, મોક્ષમાર્ગ પ્રકાશકના ચોથા અધિકારમાં અને મોક્ષમાર્ગ પ્રકાશકના સાતમા અધિકારમાં સાત તત્વ સંબંધી ભૂલનું વર્ણન આવ્યું છે. ચોથા અધિકારમાં આખો કોન્સેપ્ટ અલગ છે અને સાતમા અધિકારમાં આખો કોન્સેપ્ટ અલગ છે. રાઇટ નાઉ વી આર ફોકસિંગ ઓન ધ કોન્સેપ્ટ ઓફ ફોર્થ અધિકાર એન્ડ છ ધારા સેકન્ડ ધાર એન્ડ વિતરા વિજ્ઞાન પાઠ મારા ભાગ બે. બરાબર છે? તો હવે આપણે જીવ અને અજીવ તત્વ સંબંધી શું ભૂલ કરીએ છીએ એની આપણે ચર્ચા કરીએ. જો જીવ કી, જીવ ઓર અજીવ તત્વ કે સંબંધ મેં હોને વાલી વિપરીત માન્યતા કો સ્પષ્ટ કરતે હૈ. કિસકો સ્પષ્ટ કરતે હૈ? માન્યતા. યે ભૂલ કહાં ચલ રહી હૈ? જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ કહાં ચલ રહી હૈ? ભૂલ તત્વ મેં હૈ? નહીં. સમજ મેં આયા? ભૂલ જ્ઞાન મેં હૈ, ભૂલ શ્રદ્ધાન મેં હૈ. હમારે જ્ઞાન ઓર શ્રદ્ધાન મેં ભૂલ ચલ રહી હૈ, વિપરીતતા ચલ રહી હૈ, દોષ ચલ રહા હૈ. તત્વ મેં કોઈ ભૂલ નહીં હૈ. રૂમાં છે, આ સ્કેલ છે, ધીસ ઇઝ અ સ્કેલ, આ સ્કેલ સ્કેલ છે. આ પુદગલ નું સ્કંદ રૂપ પરિણમન સ્કેલ રૂપે છે. હમણાં આ પુદગલ નું સ્કંદ રૂપ પરિણમન રૂમાલ રૂપે છે, આમાં શું દોષ છે? આ અજીવ દ્રવ્ય છે, આ પુદગલ દ્રવ્ય છે, આમાં શું દોષ છે? આમાં કોઈ દોષ નથી. તો આમાં દોષ નથી, પણ આના સંબંધી, આના સ્વરૂપને સમજવા સંબંધી આપણા જ્ઞાનમાં ને આપણી શ્રદ્ધામાં દોષ ચાલે છે. એ દોષને અહીંયા બતાવે છે. અને એ દોષ કેવી રીતના ટળે બતાવે છે. સ્ટીલ આઈ ફીલ વી વિલ ટેક વન ટુ લેક્ચર્સ ટુ અન્ડરસ્ટેન્ડ ધ ઇમ્પોર્ટન્સ ઓફ ધીસ ટોપિક. કે આ ટોપિક કેટલો ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે સાત તત્વ સંબંધી વિપરીત માન્યતા. આઈ વોઝ સીઈંગ ધ લિસ્ટ ધ ટોપિક્સ વિચ વી ઓલરેડી કવર્ડ ઇન સો મેની મંથ ફ્રોમ લાસ્ટ યર. સ્પેસિફિકલી વી હેવ નોટ ટેકન ધીસ ટોપિક સેપરેટલી, સો આઈ ફેલ્ટ લાઈક ટેકિંગ ધીસ ટોપિક સેપરેટલી. સ્પેસિફિકલી આપણે આ ટોપિક સેપરેટલી નથી લીધું અને આપણે એના ઇન ડેપમાં જઈને ભણ્યા નથી કે જીવ તત્વ કહેવાય કોને, અજીવ તત્વ કહેવાય કોને, અને આપણી માન્યતામાં જીવ અજીવ તત્વ સંબંધી શું ભૂલ ચાલે છે. અને જ્યાં સુધી સ્વરૂપ નહીં સમજાય ત્યાં સુધી ભૂલ નહીં કરે. સ્વરૂપ સમજવું પડશે, એટલે આપણે પહેલા સ્વરૂપ સમજ્યા કે જીવ તત્વ કોને કહેવાય અને અજીવ તત્વ કોને કહેવાય. હવે સ્વરૂપ તો આપણે સમજ્યા કે જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી આત્મા કો જીવ તત્વ કહેતે હૈ. લેકિન આજ તક ક્યાં હમને અપને આપ કો આત્મા માના? ક્યાં હમને અપને આપ કો જ્ઞાન દર્શન આનંદ સ્વભાવી માના? નહીં માના, ઇસલિયે હમારી જીવ તત્વ કે સંબંધ મેં ભૂલ ચલ રહી હૈ. क्या आज तक हमने पुद्गल को पुद्गल माना, पुद्गल जाना? नहीं जाना. हमने उसको अपना माना, हमने उसमें एकत्व किया, हमने उसमें कर्तृत्व किया, हमने उसमें ममत्व किया, हमने उसमें स्वामित्व किया, हमने उसमें सुख बुद्धि की, इसलिए हमारी अजीव तत्व के संबंध में भी उल्टी मान्यता चल रही है. हमने ना अजीव को अजीव माना, ना जीव को जीव माना, जैसा स्वरूप है ऐसा न माना और हमारी कल्पना से सब उल्टा माना. इसलिए हमारे श्रद्धान और हमारे ज्ञान में सात तत्व, जीव तत्व आदि સાત તત્વ કી ઉંધી માન્યતા ચલ રહી હૈ, જિસે કહેતે હૈ અગ્રહિત મિથ્યાત્વ. ક્યા કહેતે હૈ ઇસે? અગ્રહિત મિથ્યાત્વ. જો અનાદિકાલ સે મિથ્યાત્વ ચલા રહા હૈ, હર પ્રગતિ મેં યે મિથ્યાત્વ ચલ રહા હૈ, વિગ્રહ ગતિ મેં ભી યે મિથ્યાત્વ ચલતા હૈ. और जिस पर्याय में आ શરીર છોડીને હવે જે શરીર ધારણ કરશું, અહીંયાથી દેવમાં જશું, તો એ દેવગતિનું જે શરીર મળશે, એ જે વૈકરિક શુભ વૈકરિક શરીર મળશે, એ શરીરમાં શું કરી લેશું? આપણે એકત્વ કરી લેશું. કારણ કે આપણે અજીવને જીવ માનીએ છીએ અને જીવને જીવ નથી માનતા. આપણી પ્રણતિમાં પ્રતિ સમય સાત તત્વ સંબંધી ઊંડી માન્યતા ચાલે છે, જેનું નામ છે અગ્રહિત મિથ્યાત્વ. પોઈન્ટ સમજો શું કહે છે, બરાબર? તો દેખો ક્યા કહેતે હૈ, જીવ કી જીવ અજીવ તત્વ કે સંબંધ મેં હોને વાલી વિપરીત માન્યતા કો સ્પષ્ટ કરતે હૈ ઓર ઇસકે ઉત્તર કો ચાલુ કરતે હી યહાં પે છ ઢાલા ગ્રંથ કી કુછ ગાથાઓ કો લિખા હૈ જો બહોત હી સુંદર હૈ, ભાવવાળી ગાથા છે. ચેતન કો આ આટલી જે ગાથા છે, 1, 2, 3, 4, 5 and 6 લાઇન્સ છે. આ છ લાઈન હમણાં હું ગાઉં છું અહીંયાથી, તમને બધાને ઘણા બધાને ખબર પણ છે. આ છ લાઈનમાં જીવ અને અજીવ તત્વ સંબંધી ભૂલને દર્શાવે છે. જસ્ટ ઇન ધીસ 6 લાઈન્સ આખું સ્વરૂપ જેનું આપણે વર્ણન કરવાના છે એ આખું સ્વરૂપ અહીંયા 6 લાઈનમાં આવી જાય છે. જો ચેતન કો હૈ ઉપયોગ રૂપ, એક એક નો અર્થ હું તમને સમજાવીશ. બિન મૂરત ચિન્ન મૂરત અનુપ, આહા, ચેતન કો હૈ ઉપયોગ રૂપ, ચેતન કો હૈ ઉપયોગ રૂપ, બિન મૂરત ઓર ક્યા કહા ચિન્ન મૂરત અનુપ. ચાર વાત આવી, ચેતન એટલે આત્મા, ચેતન એટલે જીવ તત્વ. હવે જીવ તત્વ કેવો છે સાંભળજો ધ્યાનથી, ચાર વિશેષણ જીવ તત્વના. અને હવે તમે તમારા અભિપ્રાયને ટેસ્ટ કરો કે આવા ચાર વિશેષણ જેવા અનંત વિશેષણથી જે ભરેલો છે એવો જીવ તત્વ હું એને જીવ માનું છું કે નહીં, હું પોતાને જીવ માનું છું કે નહીં, હું એ પોતાને આવો માનું છું કે નહીં, એ તમે ટેસ્ટ કરજો. હું મારું ટેસ્ટિંગ કરીશ, તમે તમારું ટેસ્ટિંગ કરજો. અને સ્વરૂપ પહેલા બતાવે છે કે સ્વરૂપ કેવું છે. તો ચેતન કેવો છે, આત્મા કેવો છે, જીવ તત્વ પોત પોતાનો આત્મા જોવો, જીવ તત્વ જો કેવો છે તો કે ઉપયોગ સ્વરૂપ છે. યાદ રાખજો થોડું, ઉપયોગ સ્વરૂપ છે. જ્ઞાન દર્શન આદિ અનંત ગુણ સ્વરૂપ છે, ઉપયોગ સ્વરૂપ છે. પછી કીધું બિન મૂરત, આંખો સે દિખને વાલા નહીં હૈ, અમૂર્તિક હૈ. બિન મૂરત એટલે અમૂર્તિક હૈ, જિસમે સ્પર્શ રસ ગંધ વર્ણ નહીં હૈ, જો ગોરા કાલા નહીં હૈ, જો મોટા પતલા નહીં હૈ, જો લંબા ઠીંગના નહીં હૈ, જો સ્ત્રી પુરુષ નહીં હૈ. તો એસા બિન મૂરત, ચિન્ન મૂરત, આહા, ચિન્ન મૂરત એટલે ચૈતન્ય સ્વરૂપી છે, ચિન્ન મૂરત એટલે ચૈતન્ય સ્વરૂપી છે. તો ઉપયોગ સ્વરૂપી છે, અમૂર્તિક છે, ચૈતન્ય સ્વરૂપી છે અને અનુપ છે. અનુપ છે એટલે કે જેની ઉપમા કોઈ સાથે ન થઈ શકે, અનુપમ છે, અનુપમ, અનુપમ છે. હવે શું કે છે કે આ તો આત્માનું જીવ તત્વનું સ્વરૂપ સમજાય, બહુ સિમ્પલ છે. આવું સ્વરૂપ છે, આપણે શું આવું સ્વરૂપ પોતાનું માનીએ છે? શું આપણે પોતાને આવું માનીએ છે કે હું ઉપયોગ સ્વરૂપ છું, હું બિન મુહૂર્ત છું, હું ચિન્ન મુહૂર્ત છું, હું અનુપ છું, હું જ્ઞાન આનંદ સ્વભાવી છું, મારું સુખ મારામાં છે, હું પોતામાં પરિપૂર્ણ છું, મને કોઈની જરૂર નથી, મને કોઈની અપેક્ષા નથી, હું મારા સુખથી, મારા જ્ઞાનથી, મારા આનંદથી, મારા અનંત ગુણોથી ભરેલો છું, હું અનાદિ અનંત છું, હું ચૈતન્ય તત્વ છું, હું પરમ પારિણામિક ભાવ છું, હું કારણ પરમાત્મા છું, હું સમયનો સાર છું, હું દ્રવ્ય કર્મ ન કર્મ ભાવ કર્મથી રહિત છું, આવો હું જીવ તત્વ છું. હવે આવું આપણે માનતા નથી એટલે આપણા તત્વ સંબંધી આપણને ભૂલ ચાલે, અને જ્યાં સુધી ના ભૂલ ચાલશે ત્યાં સુધી જીવને સમ્યકત્વની પ્રાપ્તિ નહીં થાય, મિથ્યાત્વ નહીં ટળે, દુઃખ નહીં ટળે, નિરાકુરતા નહીં આવે, નિસંગતા નહીં આવે, નિસંગતા નહીં આવે, નિરપેક્ષતા નહીં આવે, નહીં આવે, નહીં આવે, નહીં આવે. ગમે તેટલું ભણી લો, ગમે તેટલું બોલી લો, ગમે તેટલું સાંભળી લો અને ગમે તેટલું આચરણમાં ઉતારી લો, એટલે કે બહારની ચર્યા કરી લો, પરંતુ જ્યાં સુધી શ્રદ્ધાન સમ્યક નહીં થાય ત્યાં સુધી આ તત્વ સંબંધી ભૂલ ટળશે નહીં. એટલે જ કીધું કે હોને વાલી સાત તત્વ કે સંબંધ મેં હોને વાલી વિપરીત માન્યતા કો, વિપરીત માન્યતા કો સ્પષ્ટ કીજે. અભી યહાં સાત તત્વ કો સ્પષ્ટ નહીં કીજે, ઉસકો તો પહેલે સ્પષ્ટ કરકે આયે.
अभी यहाँ जीव तत्व किसे कहते हैं वो नहीं समझा रहे, जीव तत्व संबंधी वो तो समझा ही रहे हैं, लेकिन उस संबंधी हमारी क्या मान्यता चल रही है उन्हीं वो समझा रहे बराबर। हवे आगळ वधीए जो तो आ रीते छ लाइन छे, हूँ एक बार गाई लू छू पछी आपणे आगळ एनू वाचीए। चेतन को है उपयोग रूप बिन मूरत चिन मूरत अनु पुद्गल नव पुद्गल नव धर्म अधर्म काल पुद्गल द्रव्य धर्म द्रव्य अधर्म द्रव्य आकाश नव नव एटले आकाश आकाश द्रव्य अने काल द्रव्य शु गजब छे। आ बीजी लाइन तो शु सरस छे पुद्गल नव धर्म धर्म काल इन ते न्यारी है जीव चाल। आपको क्या गाना है, आपको ये नहीं गाना है इन ते न्यारी है जीव चाल, अरे आपको ये गाना है इन ते न्यारी है मेरी चाल, जीव चाल नहीं मेरी चाल, समझाए छे आना थी मारी चाल न्यारी छे। आ पांच द्रव्य पुद्गल नव धर्म धर्म काल उनसे मैं जुदा हूँ, मैं उपयोग स्वरूपी हूँ, मैं चिन मूरत हूँ, मैं बिन मूरत हूँ, आहा मैं चैतन्य तत्व हूँ, मैं अनुपम तत्व हूँ, मैं अद्भुत तत्व हूँ, मैं अलौकिक तत्व हूँ, मैं अनंत सामर्थ्य से भरा हुआ तत्व हूँ, मेरी जाति और ये पांच द्रव्य की जाति न्यारी है, इनसे न्यारी है मेरी चाल। चाल चाल नो अर्थ, चाल नो अर्थ सु मेरी जाति न्यारी है, मेरी चाल मतलब मेरा स्वरूप न्यारा है, मैं इनका कर्ता भोक्ता नहीं हूँ, मैं इनके आधार से नहीं हूँ, मैं इनके आधार से टिका नहीं हूँ, ये मेरे आधार से टिके नहीं है, इनकी चाल न्यारी है मेरी चाल न्यारी है, इनका स्वरूप न्यारा है मेरा स्वरूप न्यारा है, इनके गुण धर्म न्यारे है मेरे गुण धर्म न्यारे है, इनकी पर्याय न्यारी है मेरी पर्याय न्यारी है, इनके विशेष गुण न्यारे है मेरे विशेष गुण न्यारे है। अरे अत्यंत अभाव है, वज्र की दीवार है छह द्रव्य के बीच में, सबकी चाल न्यारी न्यारी है। बोलो कितनी सरस लाइन आई, पुद्गल नव धर्म अधर्म काल इन ते न्यारी है मेरी चाल। हम गाजो इन ते न्यारी है मेरी चाल, मेरी चाल न्यारी है। पची सुके छे ताको न जान, इसको नहीं जानता, इसको नहीं मानता, स्वतंत्रता को नहीं जानता नहीं मानता। ताको न जान इसको न जान ये भिन्नता को न जान ये स्वतंत्रता को न जान ये अत्यंत भाव को न जान। ताको न जान न मान न स्वीकार करे ताको न जान विपरीत मान, विपरीत मान करी करे देह में निज पिछान। जीव तत्व संबंधी भूल, जीव जीव को नहीं मानता, जीव को नहीं जानता और ये अजीव को जीव मानता है। बहुत सरस व्याख्या छे जीव को अजीव मानना, परिभाषा कहू जीव तत्व संबंधी भूल जीव को अजीव मानना। ताको न जान विपरीत मान करी करे देह में निज पिछान। जीव को अजीव मानना ये जीव तत्व संबंधी भूल है और अजीव को जीव मानना ये अजीव तत्व संबंधी भूल है। वापिस पाछू जीव को अजीव मानना, जीव को अजीव मानना जे तत्व संबंधी भूल चलती हुए ना इन्हें पहला ले वालो। जीव तत्व संबंधी भूल किसे कहते हैं, जीव तत्व संबंधी भूल, तो जीव को अजीव मानना इसे जीव तत्व संबंधी भूल कहते हैं। और अजीव तत्व संबंधी भूल, अजीव तत्व संबंधी भूल अपनी भूल अपनी मान्यता की भूल, अजीव तत्व की भूल नहीं, अजीव तत्व संबंधी अपनी भूल के अजीव को जीव मानता है, अजीव को जीव मानता है वो अजीव तत्व संबंधी भूल है, और जीव को अजीव मानता है वो जीव तत्व संबंधी भूल है। ताको न जान, ताको न जान विपरीत मान कर करी करे देह में निज पिछान। देह में निज पिछान, देह को निज जानता है, देह को निज जानता है। आहा, समझा कि जीव को अजीव मानता है, जीव को ये अजीव मानता है, ये मानता है कि मैं अजीव हूँ, ये जीव तत्व संबंधी भूल है। आया समझ में? देखो, चेतन को है उपयोग रूप, बिन मूरत छिन मूरत अनूप, पुद्गल नव धर्म अधर्म काल, इनते न्यारी है मेरी चाल, ताको न जान विपरीत मान, करी करे देह में निज पिछान। त्रण लाइन सही बराबर है। हवे आगर जो, मैं सुखी दुखी मैं रंक राव, ऐसु माने से हूँ सुखी हूँ दुखी हूँ रंक भिकारी हूँ राव हूँ राजा, सुखी दुखी रंक राव, मेरे धन अपैसा मारा, मेरे धन अपैसा मारा, ग्रह इतले घर मारू, गोधन इतले गाय भैंस, समझाय छे ए मारा प्रभाव, अमारो प्रभाव छे के लिए मान्यता खोटी, जे तू माने छे, जे तू बोले छे, जे तू करे छे, जे तू करता भाव राखे छे, बधु खोटू छे। अवस्तु स्वरूप थी विरुद्ध 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 मान्यता। मैं सुखी दुखी मैं रंक राव, मेरे धन ग्रह गोधन प्रभाव, मेरे धन ग्रह गोधन प्रभाव, धन ग्रह गोधन के प्रभाव में प्रभावित हो गया, कर्म के उदय में प्रभावित हो गया। मारू घर, जबरदस्त घर सुपर गाड़ी लाड़ी बाड़ी चलावे छे, तो शु करे छे के आ बद्दा मा पोतापण करे छे, बहु गजब छे। मैं सुखी दुखी मैं रंक राव, मेरे धन ग्रह को धन प्रभाव। हवे आगळ, मेरे सुत तिय तिय मैं सबल दीन, सुत एटले पुत्र, कोई पुत्र ना आश्रय थी सबल, सुत तिय प्रबल दीन, कोई जीव पुत्र ना आधार थी पोताने सबल माने, अने कोई पुत्र ना आधारे पोताने दीन माने। हाय हाय, केवो पाक्यो केवो पाक्यो केवो पाक्यो, अमारा नसीब फूटेला, केवो छोकरो पाक्यो केवो छोकरो पाक्यो, अने कोई सबल, आहा अमारो छोकरो अमारो छोकरो, अमारी छोकरी अमारा छोकरा, अमारी छोकरी अमारा अमारा अमार, वही समझाए छे। तो मेरे सुत तिय में सबल दीन, कोई बार सबलता कोई बार निर्बलता, कोई बार दीनता कोई बार पामरता कोई बार प्रभुता, कोने जोईने? पुत्र ने जोईने, पुत्री ने जोईने, घर ने जोईने, परिवार ने जोईने, ख्याल आवे छे। अने छेल्ले कीधु बे रूप सुभग मूरख प्रवीण, बेरूप आ शरीर ना रूप ने जोईने बेरूप, अने सुभग एक सुभग नाम कर्म नो उदय छे, अने एक दुर्भग नाम कर्म नो उदय। हवे ए कर्म ना उदय में शू थाय छे? सुभग सुभग नाम कर्म ना उदय में आपणे बधाने गमीए, काई न कर्युं होय ने तो पर आपणे यश मळे, यश अलग छे परंतु आपणे बधाने गमीए सुभग, अने दुर्भग नाम कर्म नो उदय होय तो आपणे बधाने पसंद ना आवीए, अपना प्रत्ये बदा नो अणगमा नो भाव, अपना प्रत्ये बदा नो गमा नो भाव, गमा नो भाव गमा नो भाव अणगमा नो भाव, ए सुभग अने दुर्भग। अरे आ तो नाम कर्म नी प्रकृति छे, अने आ तो संयोग ना खेल छे, अमा तारु स्वरूप नथी। अजीव अजीव तत्व संबंधी भूल चाले छे, मूळ मां भूल छे चाले छे, आ विषय बहु इम्पोर्टंट छे, समझायू? तो मेरे सुत तिय में सबल दीन बेरूप सुभग मूरख प्रवीण, कोई दुखी छे कि हमें याद नहीं रहतो, हमें तो मूरख छे, हमें तो मूरख छे, हमें तो मूरख छे, अने कोई कोई अभिमान मां चकचूर छे, सु के अरे हमने तो सु आवड़े छे। शैवक्षम ज्ञान नी दीनता, शैवक्षम ज्ञान नी हीनता, कोई ने अपने गमीए तो अपने सारू लागे, कोई ने अपने न गमीए तो अपने खराब लागे। एना पहला कीधु के आ शरीर ना रूप ने जोई ने दुखी, शरीर ना रूप ने जोई ने सुखी, एना पहला कीधु के पुत्र ने जोई ने कोईक जीव ने सबलता नो प्रणाम, कोई ने दीनता नो प्रणाम, अने एनी पहला कीधु के पोताने सुखी दुखी रंक राव, मेरे धन ग्रह गो धन प्रभाव। अब जो आमाने आमा आमाने आमा आमाने आमा आखो मनुष्य भाव पति आए। પતિ જાય છે ને અને છેલ્લે કીધું તન ઉપજત આપની ઉપજ જાન તન નશત આપકો નાશમાન તન નશત આપકો નાશમાન તનની ઉત્પત્તિમાં પોતાની ઉત્પત્તિ અને તનના નાશમાં પોતાનો નાશ. તો આ જે છ કડી આપણે ગાઈ છ ધાડા ગ્રંથના બીજા ધાડના આધારે એ તમે જોજો જીવ અજીવ તત્વ સંબંધી ભૂલના હેડિંગની નીચે આ છ લાઈન તમને મળશે. જે આ છ લાઈન જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ દર્શાવે છે. આપણી ભૂલ આ જીવ અજીવ તત્વ સંબંધી દર્શાવે છે કે જીવને અજીવ માને છે, અજીવને જીવ માને છે, જીવને જીવ નથી માનતો, અજીવને અજીવ નથી માનતો, અજીવનું સ્વરૂપ નથી માનતો, જીવનું સ્વરૂપ નથી માનતો અને ખીચડી કરે છે અને એમાં એકત્વ કરે છે અને શરીરની ક્રિયાને પોતાની માને છે અને પોતાના સ્વરૂપને ભૂલે છે. એ જ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ છે. હવે બહુ સરસ અહીંયા લખ્યું છે, હું થોડુંક વાંચું છું. આપણી પાસે 3-4 મિનિટ છે, હું 3-4 મિનિટમાં આ પ્રકરણને પૂરું કરીશ. જો શું કે છે, જીવ કો અજીવ માન લેના, આખું પ્રકરણ થઈ ગયું છે અને આના ઉપર હવે વિચાર કરજો. આ થિયરી ભણ્યા, આજે આપણે ઘણું બધું ભણ્યા, ઘણા બધા પોઈન્ટ લીધા, ઘણા બધા ટોપિક્સ લીધા, નાના નાના ડેફિનેશન્સ લીધી, ડિફરન્સીસ લીધા, સ્વરૂપ સમજ્યા, જીવ અજીવ તત્વ સંબંધી આપણે વિશેષ ચર્ચા કરી, તત્વ અને દ્રવ્ય વચ્ચે ડિફરન્સ જોયો. જે ચાઇલ્ડ એના પર વિચાર કરજો. તો જો હવે આ 2-3 લાઈન વાંચું છું. જીવ કો અજીવ માન લેના, જો જીવ કો અજીવ માન લેના, આહા જીવ કો અજીવ માન લેના, યે જીવ તત્વ સંબંધી વિપરીત માન્યતા હૈ. ઓર અજીવ કો જીવ માન લેના, અજીવ કી ક્રિયા કો, અજીવ કી અવસ્થા કો, પુદગલ કી અવસ્થા કો, પુદગલ કે પરિણામ કો ક્યા માન લેના, તો ઉસકો જીવ માન લેના. જીવ કો અજીવ ઓર અજીવ કો જીવ, જીવ કો અજીવ ઓર અજીવ કો જીવ માન લેના, ઇસે કહેતે હૈ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ. યદ્યપિ 7 તત્વ મેં જીવ ઓર અજીવ યે દોનો તત્વ ભી પૂર્ણતા પૃથક પૃથક હૈ. અબે તત્વ પૃથક છે કે નહીં? શરીરની ક્રિયા, શરીરની અવસ્થા, ગોરી કાળી જે પણ અવસ્થા, મોટી પતલી અને જે પણ અવસ્થા, સ્પર્શ આદિ, રસ ગંધ વર્ણ આદિ જે એના ગુણ છે, એને ગુણની જે પર્યાય છે, એ પર્યાય એ પુદગલની છે કે નહીં? હવે એને તું જીવ માને છે, તું જીવને ભૂલી જાય છે. તો આ જીવ અજીવ તત્વ સંબંધી ભૂલ ચાલે છે. કેમ? કારણ કે અહીંયા કે છે કે દોનો તત્વ પૃથક પૃથક હૈ, તથાપિ દૂસરે રૂપ માન લેને કે કારણ એક દૂસરે રૂપ, સોરી એક દૂસરે, દોનો પૃથક પૃથક હૈ ઓર દોનો પૃથક પૃથક હોને કે બાવજૂદ ભી એક દૂસરે રૂપ માન લેને કે કારણ ઇન દોનો તત્વ સંબંધી ભૂલ કો એક સાથ સ્પષ્ટ કિયા જાતા હૈ. ये दोनों एक क्षेत्र अवगान है ना, इसलिए दोनों की भूल को एक साथ स्पष्ट करते हैं. हवे जी आपने बात करी, ये बात अहिया छे, हूं खाली वाची जाऊ छु, तमने ख्याल आवे. जो जीव ज्ञान दर्शन स्वभावी अमूर्तिक तत्व है, स्पर्श रस गंध वर्ण युक्त उद्गल से बने शरीर आदि मूर्तिक तथा धर्म धर्म आकाशकार અમૂર્તિક, યે ભી જીવ કા સ્વભાવ, જીવ કા પ્રણમન અત્યંત ભિન્ન હૈ. ઇનસે જીવ કા સ્વભાવ પ્રણમન અત્યંત ભિન્ન હૈ. પુદગલ સે ઓર ધર્મ ધર્મ આકાશ કાલ સે મેરી ચાલ ન્યારી હૈ. મેં જ્ઞાન દર્શન સ્વભાવી આત્મા હું, મેરી ચાલ ઇન તત્વો સે, ઇન દ્રવ્યો સે ન્યારી હૈ. તથાપી યે આત્મા इस भिन्नता को नहीं जानने के कारण अपने ज्ञान स्वभाव को भूलकर शरीर की सुंदरता को स्वयं, शरीर की सुंदरता से स्वयं को सुंदर. पहले पॉइंट सामर्थ्य जल्दी पूरु करूं छो. शरीर की सुंदरता से स्वयं को सुंदर, શરીર કી કુરૂપતા સે સ્વયં કો કુરૂપ, પોતાને જીવ પોતે પોતાને કુરૂપ, શરીર કે ઉત્પત્તિ હોને સે और नष्ट होने से अपनी उत्पत्ति और अपना विनाश, सुंदरता कुरूपता उत्पत्ति नष्ट, शरीर की मोटी पतली स्वस्थ अस्वस्थ आदि सभी दशाओं परिणमन को अपनी दशाएं मानता है शरीर के साथ संबंध रखने वाले स्त्री पुत्र मकान दुकान आदि में अपनत्व करता है, शरीर आश्रित उपवास आदि उपदेश आदि क्रिया को अपना मानता है। उपवास में कही रो बोलो हूँ, उपवास ने उपदेश नी क्रिया ने पोतानु माने छे, अधिक क्या कहे। शरीर की प्रत्येक दशा को अपनी दशा मानता है, यह जीव तत्व के संबंध में विपरीत मान्यता है, जीव को अजीव मान लेता है। वही समझा छे, जीव को अजीव मान लेता है, शरीर नी जे बधी अवस्थाओ छे एने पोतानी माने छे, अने पोतानी अवस्था पोताना स्वरूप ने भूले छे, ए जीव नी अजीव तत्व अने जीव तत्व संबंधी विपरीत मान्यता छे। केटली बधी सरस वात आवी, अ प्रेक्टिकल आखो विषय आयो। मारो जन्म दिवस, हूँ मरी जई, हूँ सुंदर, हूँ कुरु, हूँ जाड़ी, हूँ पतली, पॉइंट समझाए छे, ख्याल आवे छे। अने मारा पुत्र, मारू घर, मारू धन, तो आ रीते आ मान्यताओ अंदर में चाले छे, ए खोटी मान्यताओ नो अभाव थाय, अने सम्यक मान्यता नो जन्म थाय, एवी मंगलधारा साथे हमणानी आ वात पूरी करू छू। ऑलमोस्ट आपणे आजे प्रयोजनभूत सात तत्व तत्व कोने कहवाय, जीव तत्व कोने कहवाय, जीव द्रव्य कोने कहवाय, बे वच्चे नो अंतर, अजीव तत्व अजीव द्रव्य बे वच्चे नो अंतर, अने जीव तत्व अजीव तत्व वच्चे शु आपणे खिचड़ी करीए छे, ए छ धारा ग्रंथ ना आधारे आपणे शीख्या। विशेष चर्चा नेक्स्ट टाइम आपणे हवे आश्रव अने बंध तत्व संबंधी जे भूल चाले छे एनी चर्चा करशू, अने एना पछीना लेक्चर मां संवर निजरा अने मोक्ष तत्व संबंधी शु भूल चाले छे एनी चर्चा करशू। तो नेक्स्ट टू लेक्चर्स मां आपणे आ टॉपिक ने पूरो करशू, अने पछी एक गुड न्यूज छे तमारी माटे, एने आपणे हमणां सस्पेन्स अने सरप्राइज राखूशू, ए बे लेक्चर पछी तमने गुड न्यूज आपीश। आई होप ए न्यूज तमारी माटे गुड न्यूज बने एवी मंगल भावना સાથે હમણાંનો સ્વાધ્યાય પૂરો કરું છું। નિજ નિધિ નિજ મે બતાઈ યહ અનંત ઉપકાર હૈ, ઇસકે લિયે જિન વાણી માત કો વંદના શત બાર હૈ, વંદના શત બાર હૈ। અને કાનમાં નિત્ય બોધિની દ્વાદશાંગી પરમકારી જિન વાણી માતનો જય, અમક્તોના અનંત ઉપકારી કાન ગુરુ દેવનો જય, धन्यवतार भगवती मात नो जय, सत्य सनातन स्वानुभूति मय दिगंबर जैन धर्म नो जय। जय जिनेन्द्र।